ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખૃં કરણે ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે જ્ઞેયં ગીતા નામ સહસ્રં ધ્યેયં શ્રીપતે રૂપમજસ્રમ નેયં સજ્જન સંગે ચિતં દેયં દીનજનાય ચ વીતં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે શ્લોક ચાલે છે જ્ઞેયં ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્રમ નેયં સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ. પાંચ બાબતો શંકરાચાર્યજી આપણા માટે ગણાવી છે કે આટલું કરજો તો ભવસાગર પાર ઉતરી જશે. ગીતાનું ગાન, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, એનું ગાન, ભગવાનના સાકાર રૂપનું ધ્યાન. ચોથી બાબત હવે બતાવે છે નેયમ સજ્જન સંગે ચિત્તમ. સાદો સીધો અર્થ થાય સત્સંગ કરો. શબ્દશઃ એવું થાય કે નેયમ એટલે દોરી જવું, સજ્જન સંગે, સજ્જન સત્પુરુષોના સંગમાં શું દોરી જવું, ચિત્તમને, ચિત્તમ એટલે ચિત્તને. એનો મર્મ એવો કે ન ગમે તોય પરાણે સત્સંગમાં જવું. જેવી રીતે આપણે પશુને દોરીને લઈ જઈએ એ પ્રમાણે એને પરાણે સત્સંગમાં જવું. બીજો અર્થ મર્મ એવો કે સત્સંગ કરો પણ ચિત્ત દઈને કરો. શરીર અહીંયા હોય અને ચિત્ત બીજે ફરતું હોય એવો સત્સંગ ન કરો. ટૂંકમાં બધી પ્રકારે થઈને સત્સંગ ઉપર ભાર આપ્યો છે. કોઈ પણ હિસાબે સત્સંગ કરો. મનુષ્યને સત્સંગની બહુ જ જરૂર છે, કારણ કે મનુષ્ય પ્રાણી ઉપર સંગનો બહુ જ પ્રભાવ પડે છે. સારાનો સંગ થાય તો માણસ સારો થઈ જાય, ખરાબનો સંગ થાય તો માણસ ખરાબ થઈ જાય. કહેવાનું કે માણસ ઉપર જેટલો સંગનો પ્રભાવ પડે છે એટલો મનુષ્યને છોડીને બીજા તમામ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ ઉપર એટલો સંગનો પ્રભાવ પડતો નથી. પડે છે, બહુ જ થોડો, અને એ પણ અમુક જ બાબતમાં પડે છે. પણ માણસ તો આમૂલ બદલી જાય સંગને લીધે, કારણ કે એનું બંધારણ જ એવું છે. થોડોક વિચાર કરો, એક બાજુ માણસને રાખો અને બીજી બાજુ બધા પશુ પક્ષીઓને રાખો અને વિચારો, તો પહેલી વાત, સિંહ છે એ પ્રકૃતિથી, સ્વભાવથી, જન્મથી માંસાહારી છે. એને ગમે એટલા તમે પ્રયાસ કરો તો શાકાહારી બનાવી ના શકો, એને ઘાસપાત ખાતો બનાવી ન શકો, કરી જ ના શકો. તમે એની આગળ ગીતા ભાગવત વાંચો તો પણ એ કંઈ શાકાહારી થાય નહીં. એ ગીતા ભાગવત વાંચવા વાળાને, સમજાવવા વાળાને ખાઈ જાય, પણ એ શાકાહારી થાય, ગમે તેનો સંગ થાય, ગમે તેવા શાકાહારીનો સંગ થાય તો પણ એનો સંગ થવા છતાં કોઈનો પોતે બદલાશે નહીં. ભૂખ્યો મરી જશે પણ સિંહ ઘાસ ખાશે નહીં. જોયું, કોઈ પ્રભાવ નહીં પડે. ગાય ભેંસ સ્વભાવે પ્રકૃતિએ શાકાહારી છે, એ ઘાસપાત ખાય છે, એને ગમે તેટલી પટાવો તો પણ એ કોઈ દિવસ માંસાહાર કરશે નહીં, ભૂખી મરી જાય. એટલે તો દુષ્કાળમાં મરી જાય છે પશુઓ. પણ ક્યારે દુષ્કાળ પડ્યો હોય ને ખાવા ન મળ્યું હોય ઘાસપાત, તો કોઈ ગાય ભેંસે ક્યારે કોઈ બકરી મારીને ખાઈ ગયા હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. મરી જાય પણ એ માંસાહારી થઈ જ ન શકે, ગમે તેનો સંગ થાય તો પણ ના થાય. હવે માણસનું તમે વિચારો, એને તમે માંસાહારી કહેશો કે શાકાહારી કહેશો? જો શાકાહારી કુટુંબમાં અને જન્મે અને શાકાહારીનો સંગ થાય તો શાકાહારી થાય, માંસાહારી કુટુંબમાં જન્મે અને માંસાહારીનો સંગ થાય તો માંસાહારી થઈ જાય. પાછો માંસાહારી રહે જ એવું પણ નહીં, માંસાહારી કરે સાથે શાકાહારી કરે, શાક ભાજી પાંદડા ફળ ફૂલ બધું ખાય, એનું કાંઈ ઠેકાણું નહીં. બદલાઈ ગયો ને, આમૂલ બદલાઈ ગયો. જો ઢોર બદલાતા નથી, માણસ બદલાઈ જાય. બીજી બાબત, ગમે તેટલું તમે એને સમજાવો તોય પણ પશુ પક્ષીઓને તમે કપડાં પહેરતા કરી ના શકો. ક્યારે તમારી પાસે ન માગે, ભાઈ એકાદો બરમુડો આપજો. ક્યારે ગમે તેવો શિયાળો હોય તો તમારી પાસે જર્સી જાકેટ કઈ પણ માગશે નહીં, એને પહેરાવી જ ના શકો કપડા. કોઈ એકાદાને પહેરાવો તો એ પરાયણે પહેરાવો એ બરાબર છે, પણ એની પરંપરામાં ક્યારેય એ કપડાં પહેરતા પ્રાણીઓ ના થાય. ત્યારે માણસ પેલા ગુફામાં રહેતો, ઉઘાડો રહેતો, વસ્ત્રવિહીન જીવતો, ધીમે ધીમે પત્તાઓ અને ઝાડની છાલ ને એવું ઓઢતો થયો, પછી કાંઈ કપડાં પહેરતો થયો. એમ કરતાં કરતાં આજે તમે જુઓ ને કેવા સરસ મજાના હજારોના શૂટ પહેરતો થઈ ગયો, છતાં પણ માણસનું કાંઈ નક્કી નહીં. ક્યારે કપડાં ફેંકી દે એનું કાંઈ નક્કી નહીં, એને જરાય શરમ પણ નહીં. વિદેશોમાં તો તમે જુઓ છો ને, સેંકડો લોકો ચોગાનમાં ભેળા થાય અને નગ્ન નેકેડ પોઝ આપે અને એ પાછો બધે રિલે કરે અને અખબારોમાં છપાય, સાવ મુઘાડા. એનો ભરોસો ખરો, જો બોલો. જેવો સંગ જેવા દેશમાં જાય, જેવી પ્રજામાં વસે તો પહેરે, ન પણ પહેરે કાંઈ. ત્રીજી બાબત, એ તો વળી બહુ જ ભયંકર છે, પશુઓ પક્ષીઓ ક્યારે વ્યભિચાર કરતા નથી. એડલ્ટરી ક્યારેય કરે નહીં, એના જોડામાં જ રહીએ. અને જોડમાં રહીએ તો પણ વર્ષમાં એક વાર જ બ્રહ્મચર્યનો ભંગ કરે, એ પ્રજોત્પત્તિ માટે, કુદરતી રજસ્વલા થાય ત્યારે જ, બાકી આખું વર્ષ એ બ્રહ્મચર્ય પાળ, જોડ મૂકીને જાય નહીં. આખા વર્ષ દરમિયાન એને ક્યારેય વિકાર જ ન થાય. એની જાતિઓની ગમે તેવી રૂપવાન સ્ત્રી પુરુષો દેખાય તો એને કોઈ વિકાર જ નહીં. આ કઈ નાની શું ની વાત છે? એવા એ સંયમિત છે. હવે એની સામે તમે માણસને જુઓ, વિચારો, શરમ આવવી જોઈએ એવું છે આ, નથી લાગતું? માણસ બેફામ છે, ગમે તેવા લગ્નના બંધનમાં બાંધો તો ગમે ત્યાં મોઢું નાખતા એને કઈ વાર નહીં. સારો સંગ થાય તો સંયમથી જીવે, અને સહેજ સંગ પેલો નબળો થઈ જાય તો માણસને કોઈ ધર્મ નિયમ કંઈ યાદ જ આવે, એટલી દુષ્ટ પ્રકૃતિ થઈ જાય. પશુઓને પણ સારા કેવડાવે એટલી હદ સુધી એ વ્યભિચાર દુરાચાર બધું કરે. ચોથી બાબત, પશુ પક્ષીઓને ક્યારે નશાની જરૂર પડે નહીં. ચા પીવા જોઈએ, કોફી પીવા જોઈએ, બીડી સિગરેટ ગુટકા દારૂ જરૂર ન પડે. 8-10 ગાયો ભેળી થઈને ભરવાડને કહે, ભાઈ તમે પીવો છો એકાદી પાવ, ક્યારે બીડી માગી હોય ને, નહીતર આખો દિવસ બીડીઓ પીતો જ હોય, પણ ગાયો ભેંસો ક્યારે માગી હોય એવા દાખલા નથી. જરૂર જ ના પડે. અને તમે તમાકુના ખેતરમાં છૂટા મૂકી દો તો ઊંચું મોડું કરીને વિયા જાય, સામોય ન હોય, માણસ એના ડાંખળાય મૂકે નહીં. ગાય ભેંસ ખાવ તો આ બધું કહેવાય ને, આમ તો એની આગળ તમે દારૂની ડોલ મૂકો કરી જાય, પીવે નહીં. અને માણસને આ બધી જરૂર પડે. એક દરબાર છે ને, એ દારૂથી બરબાદ થઈ ગયા. તે પછી એના ઘરમાંથી ખાલી બોટલો હતી ને એ બધી લઈ લઈને બહાર ફેંકવા માંડ્યા. એક બોટલ ખાલી ઉપાડીને કે તારે લીધે મારી નોકરી ગઈ, કે વળી બીજી ખાલી બોટલ ઉપાડી, તારે લીધે મારી 50 વીઘા જમીન વહી ગઈ, ત્રીજી બોટલ ઉપાડી, તારે લીધે મારું બૈરું ભાગી ગયું, ચોથી ખાલી બોટલ ઉપાડી, તારે લીધે મારી તબિયત ની પથારી ભરી ગઈ, કે પાંચમી બોટલ ઉપાડી હતી ભરેલી હતી તો કે તું એક બાજુ રે, તારો કઈ વાંક નથી આમાં. તું એક બાજુ રે, આમાં તારો કઈ વાંક નથી. શું સુપર વાત છે આ! કોઈ પણ હિસાબે છોડે નહીં, દારૂ નશો બીડી સિગરેટ તમાકુ છોડે નહીં, પશુઓ અડે નહીં. દારૂડિયાનો સંગ થાય છે, માણે દારૂ પીતો થઈ જાય, અને એને દારૂ ન પીતા હોય એવાનો સંગ થાય તો છૂટી જાય પીતો હોય તોય, અને પીવે તો નહીં જ. પાંચમી બાબત, સિંહ છે એ સ્વભાવે હિંસક છે, વાઘ છે એ સ્વભાવે ક્રૂર છે, ગાય છે એ સ્વભાવે અહિંસક છે, બકરી છે એ સ્વભાવે ગરીબ છે, શિયાળ છે એ સ્વભાવે લુચ્ચું છે, કાગડો છે એ સ્વભાવે ચતુર છે. માણસ કેવો! બોલો બોલો તમે ભઈલા બોલો, એ અને હવે અહીંયા કેરી કાંઈક આટડી ખોલો. શું કહેશો? જેવો સંગ મળે એવો થઈ જાય. એ હિટલર જેવો હિંસક પણ થાય ને ગાંધીજી જેવો અહિંસક પણ થાય, લાદેન જેવો હિંસક પણ થાય ને ગાંધીજી જેવો અહિંસક પણ થાય ને હિટલર જેવો ક્રૂર પણ થાય ને બુદ્ધ જેવો કરુણાળુ પણ થાય ને કાગડા જેવો ચતુર પણ થાય ને શિયાળ જેવો લુચ્ચો પણ થાય. આ છે ને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, એની ઓફિસે શિયાળ ગયું, કારણ કે શિયાળ વર્લ્ડમાં લુચ્ચામાં લુચ્ચું પ્રાણી છે. તે શિયાળીએ જોવા માટે ગયું ઓફિસે કે અમારું જ પહેલું સ્થાન છે ને, કોઈ લઈને જ લીધું ને, અમે જ વર્લ્ડમાં આ રેકોર્ડ ભોગવીએ છીએ કે લુચ્ચામ લુચ્ચું પ્રાણી એટલે લુચ્ચું એટલે એટલે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એની ઓફિસે ગયું. અંદર જોયું તેનું નામ નીકળી ગયું હતું. ચોપડો ફેંકીને બહાર નીકળ્યો પણ આખો લાલ ચોળ થઈ ગયો ને, એવું ધકાધું થઈ ગયું ને, એવું ખીજાઈ ગયું નામ નીકળી ગયું એટલે. અને જેને તેને પૂછવા માંડ્યું, આ શરદ પવાર કોણ છે? સમજ મેં આવી ગઈ ને? એવું લુચ્ચું પ્રાણી થઈ ગયું, શિયાળ પાછળ રહી ગયું. બોલ, એટલે માણસ ને તમે જુઓ છો કે જેવો સંગ થઈ જાય એવો એ થઈ જાય છે. તરલ પદાર્થ જેવો છે, પાણી જેવો, જેવા વાસણમાં નાખો એવો આકાર ધારણ કરે. એટલા માટે જ સંતો, ભગવંતો, શાસ્ત્રો સત્સંગની વાત ભાર દઈને કરે છે. ભલા તમે સત્સંગ કરજો, સત્સંગ કરજો તો તમારે 90% પછી કંઈક કરવું જ નહીં પડે. તમારા ઘરમાં ગુંડાઓની અવર જવર હશે એટલે તમારા છોકરાઓને ગુંડા કરવા માટે બીજું કંઈ જ નહીં કરવું પડે. હા, એવી જ રીતે સજ્જન માણસોની અવર જવર હશે તો છોકરાઓમાં પણ સ્વાભાવિક સજ્જનતા આવશે. સોબત તેવી જેવો રંગ એવું પાણી, ને જેવો સંગ એવું પ્રાણી, મનુષ્ય એવો થઈ જાય. સંગની બહુ પ્રભાવ છે, આમૂલ બદલાઈ જાય. એક હરિભક્ત સત્સંગી, એને એક દીકરો ને દીકરી, ઘરની અંદર સત્સંગના પૂરેપૂરા નિયમ, બાંધછોડ જેવું એવું કંઈ નહીં. સાત ગરણે પાણી ગળાતા હોય, દૂધ ગળાતા હોય, પ્રવાહી બધા ગળાઈને વપરાતા હોય, એકાદશી આદિ વ્રત બધા થતા હોય, ઠાકોરજીના થાળ વ્યવસ્થિત થતા હોય, નવું ધોવું, જજરો જઈ આ તે 17 વખત હાથ ધોવાય, આવી બધી જ સાધુડી ક્રિયાવાળો હરિભગત, એને એક દીકરો ને એક દીકરી, જન્મ પહેલાથી જ એવો સત્સંગ, છોકરાઓએ આ જ જોયું છે. એની છોકરી ભણતા 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 12મા ધોરણમાં આવી ને એમાં ક્લાસમાં જવાનું હોય તો ક્લાસમાં એને એક મુસલમાન છોકરાનો જોબ થયો. અને એ થોડા મહિનાઓમાં જ એ મુસલમાન છોકરા સાથે કોર્ટ મેરેજ કરી એને સાસરે જતી રહી. અને ત્યાં ગયા પછી એણે એના બાપુજીને ફોન કર્યો કે બાપુજી, હા મેં મેરેજ કરી લીધા છે. આઘાત લાગી ગયો એના બાપ. અરે પણ દીકરી, તું નાની છો, તને કોઈ પાત્ર ગમ્યું હોય તો અમે ક્યાં ના પાડવાના હતા? તું જ્યારે તારે યોગ્ય ઉંમર થાય, આ થાય, ત્યારે વ્યવસ્થિત તમે પરણાવી દે. તમે કઈ એવું કઈ તારા ઉપર જોર કઈ કોઈ દિવસ કર્યું નથી. તારી આ ઉંમર નથી, તારે એમને વાત તો કરવી જોઈએ ને કે કોણ તને ગમ્યો છે. તો કે વાત કરવા જેવી નહોતી. તો કે કેમ? તો કે હું એક મુસલમાનને પરણી છું. એના બાપને ચક્કર આવ્યા, હાથમાંથી ફોન પડી ગયો, વિભાન થઈને ઢળી પડ્યો. હા 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 હા, કેટલો બે સંસ્કૃતિનો વાતાવરણનો ફેર. આપણે રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ આદિ વ્રત થતા હોય, જ્યાં ફલાહાર થતો હોય, તો ત્યાં સ્વાભાવિક બકરી ઈદ જેવા બલિદાનના પ્રાણીઓના પર્વો હોય, માંસાહાર સ્વાભાવિક હોય, આપણે જન્મના મરણના સૂતક લાગતા હોય, શબ્દ અડ્યા ન હોય પણ શબ્દને કોઈ અડ્યો હોય એને અડીને સૂતક લાગતા હોય, ત્યારે મુસ્લિમમાં તો શબ્દને અડીને કે જન્મના સૂતક મરણના સૂતક કોઈ અડતા જ નથી, હોતા જ નથી. ગમે તેની નનામી એને દેખાય મુસ્લિમ બિરાદરની તો બધા કાંધ આપે. કેટલું વાતાવરણ ભિન્ન, છતાં એ છોકરીને કેમ ફાવ્યું હશે ત્યાં? એ બધાના વ્યવહારોમાં, એની સાથે એના એના વાસણોમાં જમવાનું, એના ઘરમાં જમવાનું, એ પરિવારો સાથે રહેવાનું, તો વિચાર કરો કમકમા આવી જાય. પણ સંઘ શું કરે છે જો, એટલે કહ્યું છે આ કે સંઘનો પ્રભાવ છે. કલ્પના બહારની ઘટના ઘટે, આમાં તમે બેઠા છો એમાં કોઈ બડાઈ મારવાની જરૂર નથી. જેવો સંઘ થાય એવા તમે થાવ. છતાંય વધારે વધારે ગાફા લોકો સત્સંગમાં છે. અવાય તો આવે, ન અવાય ન અવાય. જાણે કેમ સાધુઓ ઉપર ઉપકાર કરતા હોય, એટલે સાધુઓ તમારા ઉપર ઉપકાર કરે છે ને, એને તેનું કરી જ લીધું હોય છે, પણ પડી જ નથી જીવને. એની સામે સત્સંગનો પ્રભાવ તમે જુઓ. જૂનાગઢનો ગોવો ભંગી, હવે એને માંસાહાર સ્વાભાવિક છે, અપવિત્રતા સ્વાભાવિક છે, એની કઈ જન્મ મરણના સૂતક લાગતા નથી. અપવિત્રતા જેનું જીવન છે, પણ એને જૂનાગઢના સંતો નારાયણદાસજી સ્વામી જેવા મહાસમર્થ સત્પુરુષ ભગવાન સ્વામિનારાયણના સાધુ એનો જોગ થાય અને ગોવો ભંગી એક બ્રાહ્મણને પણ શરમ આવે એવા વર્તમાન પાળતો થઈ જાય, એ સત્સંગ છે. ધોળા બગલાની પાંખ જેવા કપડાં પહેરે અને જૂનાગઢની બજારમાં બીજા બધા જ એના ધંધાઓ મૂકી અને સાવરણાથી સાફ સફાઈનું કામ કરે ગોવો ભંગી. પણ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરને પહેલા દર્શન દંડવત પ્રણામ બધું કરીને પછી જાય. સોપારી જેવડો મોટો લાલ ચાંદલો તિલક, ખાલી ચાંદલો, અને સ્વામિનારાયણ કંઠી બહાર છુપાવેલી નહીં, હા, અને ગો ભજન કરતો હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો, ચોક વાળતો, નાગર દીવાનનું ફળિયું વાળતો તો એક દિવસ તો નાગર દીવાનની પત્ની નાગરાણી એમણે પેલા ગોવાને કીધું, ગોવા અમારે ત્યાં કઢી વધી છે, તો તું લઈ જા, તો તારા ઘરમાં ખાવાના કામમાં આવે. ગોવો કે સાહેબા મને માફ કરજો. એટલે એમાં શું, અમે તને પ્રેમથી આપીએ છીએ. તો કે આપો છો પણ માફ કરજો મને. અરે લઈ જા તો. ના માફ કરજો. શું માફ કરવાનું? ના હું નહીં લઈ જઈ શકું. કેમ? ના બસ, પણ કારણ કારણ તમને ખોટું લાગી જાય. ના પણ કેને નહીં ખોટું લાગે? તો કે હું છું સ્વામિનારાયણનો હરિભગત. બેનબા અમે લસણ ડુંગળી ને એવું કંઈ ખાઈએ પીએ નહીં, અને તમે નાગર છો તો તમે તો એ લસણ ને ડુંગળી ને એવો બધો વ્યવહાર હોય, તમારી કઢીમાં તો લસણની કળીઓ હોય હોય ને હોય. એટલે માફ કરજો બેનબા, મને તમારી કઢી ન ખપે. ઓહો એક એટલે નાગર કે અલા અમે બ્રાહ્મણ અને તું ભંગ્યો, અમારી કઢી ખપે નહીં. તો ના ખપે. આ સંઘના પ્રભાવથી થાય. જે બ્રાહ્મણોમાં ન આવે એટલું. આજે બ્રાહ્મણો લસણ ડુંગળી વગેરેના ગોતવા કઠણ છે. લસણ ડુંગળી ને તમાકુ એના વગરનો બ્રાહ્મણ નો હોય જ આમ તમારે દેશી લક્ષ્મી છાપ એમ કરી નાખ્યું જ હોય. તો લગ્ન કરાવતો ચોળી પાછું પૂજન ચાલુ થઈ જાય. શું બોલે છે નશામાં એ ખબર. ત્યારે સંઘના પ્રભાવથી, સત્સંગના પ્રભાવથી આવું થાય છે. સત્સંગ શું કરે, કુસંગ શું કરે, બે એક્ઝામ્પલ છે. તુલસીદાસજીએ સરસ કહ્યું છે, આ રજ છે ને ધૂળ, એને જો પવનનો સંગ થાય તો આકાશમાં ઉડતી ગગનગામી થઈ અને વાદળ ઉપર સવારી કરીને ફરતી થઈ જાય, અવકાશમાં ક્યાંય પહોંચી જાય, વાદળા ઉપર સવારી કરે. અને એની એ રજને જો ગટરના પાણીનો સંગ થાય તો કાદવ કીચડ થઈ જાય અને ગંધ મારે ઢાંકણા ઢાંકવા પડે, આવી દશા થઈ જાય. આ સંગ સાવ સીધી વાતમાં કેવું કર્યું, જો સત્સંગ કરો તો તમે ગગનગામી થઈ જાઓ, અને જો કુસંગ કર્યો તો તમને જોઈને લોકોને થૂકે એવા થઈ જાઓ. આ હુડ અહીં ક્યાંથી નીકળી, સવારના પોરમાં એને ક્યાં યાદ કરે, એનું મોડું ક્યાં જોવા. આ બધા સંઘનો પ્રભાવ છે. મહાત્મા ગાંધીજીના સંઘના પ્રભાવે જ આખા દેશમાં જ્યાં જાય ત્યાં કેવા કેવા લોકો પાક્યા હે. એ આ ગુજરાત હોય તો તમે કેટલા ગળાઓ, તમે રવિશંકર મહારાજ, ઢેબરભાઈ, રતુભાઈ અદાણી, સરદાર વલ્લભભાઈ પટેલ. હવે એ તો ગાંધીજીની મશ્કરી કરતા, બીડ સિગરેટ ફૂંકતા બેરિસ્ટર હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પેન્ટ કોટ ટાઈ પહેરીને ફરવું, પત્તાની રમતો રમી, લેરી લાલા યુવાન ગાંધીજીની મશ્કરી કરે. હવે એ જવાયા બધા એવા. પણ એકવાર ગાંધીજીનું પ્રવચન સાંભળવા અમદાવાદમાં ગયા, સજ્જડ થઈ ગયા. એ જ વખતે બધું મૂકી દીધું અને ગાંધીજીના ચરણ પકડી લીધા. પાપ જેમ કહો એમ હવે જીવન જીવવું છે. અને કેવો ઓલિયો પુરુષ, સાધુ પુરુષ કે ભારતનું રતન કહેવાય, એ થઈ ગયા ગાંધીજીના પ્રતાપ. એવા દરેક રાજ્યોમાં એવા લોકો પાક્યા, ગાંઠનું ખર્ચ કરીને દેશની સેવા કરનારા. રામનો પૈસો અડ્યાય નહીં પણ સ્વપ્નમાં વિચાર ના આવે એવા એવા રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં લોકો પાક્યા. કોના સંઘથી? કોના સંઘથી? ગાંધીજીના સંઘથી આવા લોકો થયા. આજે તમે રાજકીય ક્ષેત્ર જુઓ, કોઈમાં ન્યાય નીતિ પ્રામાણિકતા કાંઈ છે? બહારથી ઘણા શેરીફ દેખાય પણ અંદર ખાને એવી ગોઠવણો હોય કે કોઈને ખબર પડે. એવું કેમ થઈ ગયું બોલો? આજે રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં તમને નમૂનેદાર કોઈ વ્યક્તિ નથી મળતો, એનું કારણ શું મને કયો બોલો? સંગ સત્સંગ ના રહ્યો કોઈનો, કોઈ એવો સજ્જન પુરુષ, કોઈ સત્પુરુષનો સંગ. આ બધા જે સમાજમાં જે બહુ મોટા મોટા થઈને કે નાની નાની ક્ષેત્રે બધે જે પાપાચાર કરે છે, દુરાચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, વ્યભિચાર કરે છે, હિંસાઓ કરે છે, હત્યાઓ કરે છે, જુગારો ખેલે છે, ન સંભળાય એવા ધંધા કરે છે, એ કોઈને સત્પુરુષનો સંગ કરો? કોઈને એમ થાય કે ના અત્યારે જેલમાં છે, ઘણા લોકો તો કોઈ કોઈને ગુરુ માને છે, તો તમે કયો સત્પુરુષનો સંગ નથી? પણ એ તો ગણાય ને, કોઈને માને છે, કોઈ નામ ન દેવાય તો એવાય છે. તો છતાં કેમ? હા, એવું છે એમાં કે કોઈ કદાચ કોઈને ગુરુ માને છે તો પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે એની પાસે જાય છે કે અમે ભાઈ આના આના છે એમ, એ પ્રતિષ્ઠા વધારવા જાય છે. તો સામેવાળા એનો પછી લાભ લે છે. ક્યાંય પોતે જમીન દબાવી હોય, સરકારી કે પેલી કે એવી, તો એને પતાવટમાં એનો અધિકારીનો અમલદારનો ઉપયોગ કરે. એમ પોતાના જે ધર્મગુરુના કોઈ શિષ્યો ક્યાંય ગુનામાં હલવાયા હોય તેને છોડાવવામાં એનો ઉપયોગ કરે. ફોરેન કરન્સીની અડાવળી કરવી, આ તે કરવી, એમાં એનો ઉપયોગ કરે. કરપ્શનમાં ઉપયોગ કરે, સાચા ખોટા કામ કરાવવામાં ઉપયોગ કરે. હવે જેણે જ્યાંથી પ્રેરણા મળવી જોઈએ ત્યાંથી જો ખોટું કરાવવામાં આવતું હોય તો કોના જીવનમાં ન્યાય ની નીતિ આવવાના છે? કૂવામાં જ ગંધ છે તો અવાડામાં પાણી સારું આવવાનું છે? ટાંકામાં જ કૂતરું મરેલું નાખી દીધું, કબૂતર મરી ગયું તો તમારા નળમાં સારું પાણી આવવાનું છે? મને ઘણી વાર વિચાર આવે કે ક્યારેક ક્યારેક છાપામાં આવે કે માનવતા નથી મરી પરવારી એમ કરી, પછી સરસ પ્રસંગ આપ્યો કે કોઈને 40,000 નું પર્સ મળ્યું, 10,000 નું પર્સ મળ્યું, 1.5 લાખ નું પર્સ મળ્યું, રિક્ષામાં ભૂલી ગયા હતા, કાંઈ ભૂલી ગયા હતા, જે તે માણસને ગોતીને પછી એને હવાલે કર્યું, એને નામ ઠામ એવું છાપીને આવે. ક્યારેક ક્યારેક વર્ષે બે દાડે એવા પ્રસંગ તો છપાતા જ હોય, પણ હજી સુધી મને ધોળા આવી ગયા. મેં ક્યાંય છાપામાં એવું વાંચ્યું નથી કોઈ ધર્મની સંસ્થા એને ક્યારેય વધારે પૈસા નહીં આવી જતા હોય. કોઈના હિસાબમાં ક્યારેક ભૂલ થઈ જાય, કોઈના તરફથી ક્યાંક ક્યાંક તો થઈ જ જતું હોય, પણ કોઈ ક્યારે સ્વપ્ને મેં છાપામાં વાંચ્યું નથી ફલાણી ધર્મ સંસ્થાએ જે તે માણસને, જે તે કંપનીને એના 1 લાખ 2 લાખ 1.5 લાખ પરત કર્યા, એલા મળી ગયા, રાખી લ્યો. એટલે સમાજમાં જે બધા પાપાચાર કરનારા મોટા મોટા જે કાંઈ છે તેને સત્પુરુષનો સંગ જ નથી.